તારીખ 19-8-85 પૂજ્યભાઈ શ્રી શશીભાઈનો શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પાના નંબર 4 ઉપર પ્રવચન સળંગ પ્રવચન નંબર 11
આત્મા જીવ છે એવા શુદ્ધ પરિણામ પરિણામ શક્તિ
આવે
મુખ્ય દ્રષ્ટિકોણ એ પણ છે કે જેવી જેવી શક્તિઓ કહેવામાં આવે છે તેવું શક્તિવાન આખો અખંડ પદાર્થ લક્ષમાં લેતા જે તે શક્તિઓ શુદ્ધ પરિણામ થવા લાગે તેવું અહીંયા શક્તિનું વર્ણન કરવા પાછળ દ્રષ્ટિકોણ રહે છે. મહિમા આવે તો સહજપણે તેમાં એકાગ્ર થવાય, સહજપણે એમાં એકાગ્ર થઈ શકાય નહીં. તમામ શક્તિઓ શક્તિવાન રૂપે
દેહાત્માનો
દૃષ્ટિકોણ શક્તિઓના વર્ણન પાસે છે. આવા શક્તિવાન ને જોતા પરિણામમાં શક્તિનું નિર્મળ પરિણામ થવા
લાગે છે.
અનેક શક્તિઓથી સંપન્ન એવો વિરાટમાં એ શક્તિમાનને જ્યારે પોતે જોવે છે તેમ આવો આવો છું ત્યારે તે શક્તિઓનું નિર્મળ શુદ્ધ પરિણામ અવસ્થામાં થવા લાગે છે. આમ સ્વરૂપમાં રહેલી શક્તિઓના જ્ઞાનને અને શુદ્ધ પરિણામને સીધો સ્વરૂપ છે અથવા એનું જ્ઞાન આ રીતે કરતા પ્રયોગની સિદ્ધિ થાય છે. શાસ્ત્રમાં તો એક શક્તિની વ્યાખ્યા છે પણ એ શક્તિની વ્યાખ્યા તો માત્ર શબ્દાર્થ કરવાને બદલે આ શક્તિ વાળો આત્મા અંધતા પરિણામમાં શુદ્ધતા થાય તેવું પણ એનું દરેક કારણ રહેલું છે બતાવવા પાછળ. એટલે કે સ્વરૂપને બતાવતા સ્વરૂપ પરિણામની વિજય સાથે સાથે કહીએ તે તેના વિશેષતા છે. ચૈતન્યને ભોગવતો થાય છે એ પરિણામ માં થાય છે. ધ્રુવમાં ભોગવતો નથી. ધ્રુવમાં અનંત શક્તિ હોવા છતાં પરિણામ શક્તિને કારણે પરિણામ થતા હોવાથી એ પરિણામની અંદર ભોગવતો રહેલો છે. કહે છે કે જો આત્મામાં આવી પરિણામ શક્તિ ન હોય તો આત્મા પોતાના ગુણોને ક્યાંથી ભોગવે તેવી રીતે ભોગવે. માટે પરિણામ શક્તિ છે એ ચૈતન્યના અનુગુણોના વિલાસને ભોગવવાનું શક્તિ કારણ છે. જેને લઈને આત્મા પોતાના પરમાનંદ આવી અનંત ગુણના વિલાસમાં ચૈતન્ય વિલાસમાં મોજ કરે પરમાનંદ ભોગવે.
શક્તિ તો રહેલી છે મજામાં કા કેમ પાછો ભોગવે?
શક્તિ રહેલી છે એવી જેમ ખબર છે ભોગવે
ભોગવે
જેને પોતાની શક્તિનું ભાન છે એને શક્તિ પરિણામ
છે.
જેને પોતાની શક્તિનું ભાન નથી એ પોતાને અશક્ત જાણે છે, સમજે છે, અને તેથી તે બિનપણાને પામત ભોગવે છે.
બરોબર,
બિનપણાના ભાવને ભોગવે છે. જો શક્તિને સંભાળે તો ત્રણ લોકનો નાશ
થતે છે. વાહ,
અંદરમાંથી પોતાના સ્વરૂપનો તો પણ માણસ બધા હાવ ભાવ ને વાતચીત કરવાની પદ્ધતિ થઈ જાય
છે.
એને શું માનવું, એને ક્યાં સુવિધા ઘરે કઈ માગવા જાઓ કેમ આપણે એને તો કોઈની દરકાર નથી, કઈ ચિંતા કરવાની
નથી,
ત્યાં જવાનું
નથી,
એને ત્યાં લોકો જાય તો એને શું છે. મારી પાસે સારી રીતે સંપન્ન 150 વર્ષ મૂડી અને ગમે તે ક્ષણે કાં તો પોતે શું થઈ જાય, કાં તો મૂડી બહુ થઈ જાય.
બરાબર,
એમાં ઘણા દાખલા છે. વેપાર કરતા 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 એવો કાયો એવા કિસ્સા કરવાના હોય, બસ હું ગામમાં છું, બીજું કોઈ છે, હું પૌરમ શ્રી નાખી એવો મોટો ગલી એવું અભિમાન થાય. એ કોઈ વર્ષે ફાયદો હોય કે વેપાર વધારે મોટા સ્કૂલમાં થાય, એ કોઈ વર્ષે માથે જેટલું થાય. મૂડી તો જાય પણ માથે ઉપર વધતો વેપાર એટલે એટલી નુકસાની જાય, મૂડી જેટલી નુકસાની
નહીં
વધારે. અને પાછો એનો એમ કહે કે અભિમાન મૂકેલું છે એટલે એને દિનતા આવ્યા જ્ઞાન. અરે મારા પહેલા બધા મને સલાહ કરતા, હવે મને કોઈ બોલા
પેલા એને સલાહ હતા, પેલા એને સલાહ
હતા,
એનો ભ્રમ હતો.
કે તારી જે ગુણની સંપત્તિ છે, ગુણની લક્ષ્મી છે, એ ગુણી અખૂટ છે, અક્ષય છે, અનંત છે, અમેય છે, કે જો એનું તને ભાન થાય તો તને ક્યાંય ચિંતા આવે
નહીં,
ક્યાંય ચિંતા આવે નહીં, ને છતાંય ક્યાંય અભિમાન થાય. આ ગુણ છે, ગુણનો કોઈ વિશેષ ગુણ હોય તો આ છે, કે ક્યાંય ચિંતા આવે નહીં, ક્યાંય અભિમાન થાય. એવું દ્રવ્ય પર્યાય નું સમ્યક જ્ઞાન મળે કે દ્રવ્ય ત્રણ લોક નો નાશ છું ને પર્યાય જેટલો વિકાસ છે એટલું જાણે, અને સાધક અવસ્થાના વિકાસને પૂર્ણ વિકાસના અંતમાં ભાગે જાણે, કે જે અવસ્થામાં અહંભાવ થાય, પૂર્ણ વિકાસ થયો હોય તો પણ અહંભાવ
થાય નહીં,
થાય નહીં.
બરોબર,
એવું સંવેદના બરાબર પરિણામને સમતોલ રાખે છે. સંવેદજ્ઞાન પરિણામને સમતોલ રાખે છે. એ સમતુલા બનાવીને પરિણામ લાવશે. જ્ઞાન સમજી ગયા પછી આ એક વિશિષ્ટતા છે પરિણામની, કે સમતુલા ગુમાવ્યા વિના એ દિશા પ્રવર્તે છે, પરિણામ પ્રવર્તે છે, સંતોષ દિશામાં જ્ઞાન વિશિષ્ટતા છે,
સ્વરૂપને સંભાળવા પૂરતું જ છે.
આ ક્ષેત્ર સમજવામાં એટલી માથાપૂર છે, એટલી માથાપૂર
આરાધના
ઉત્તરણ કરે છે. સોલન મંત્રી પોતાને રાષ્ટ્રપૂર્ણ ચિઠ્ઠીમાં જે કઈ નિર્ણય લેવો છે ત્યારે નિર્ણયના કાળમાં આ બધો અવાહો છે, આમ છે કે નહીં, બધો અવાહો નિર્ણય કરવાના કાળમાં આરાધના સમયે કેમ આરાધનાના સમયે નથી કે આરાધના કાળમાં આરાધનાના પરિણામને સીધો ગેરભાવ સર્વગુણ સંપન્ન પરમાત્મા સાથે પ્રત્યક્ષ પરમાત્મા સાથે નો આરાધે પછતો અણહો જમ્મા. કેમ કે જમ્મા એટલે સ્માર, કેમ કે પ્રત્યક્ષ આત્મા છે આરાધનામાં, તો આત્મા પ્રત્યક્ષ છે, પછતો અણહો પ્રત્યક્ષાત્મા છે. જ્યાં આત્મા પ્રત્યક્ષ છે પછી આ શું રીતે શું એ કાંઈ ત્યાં વિકલ્પ નથી, કાંઈ વિકલ્પ નહીં, સ્થાન નથી પછી ત્યાં પ્રશ્ન. એટલે જેટલું કાંઈ છે એ ભાવ પહેલા નિર્ણય કરવાના કાળમાં છે. એવું દ્રષ્ટાંધાર ખરીદવાનું છે, ખરીદવા ગયા હીરાનો ત્યારે હાલમાં રહેલા એક એક હીરાને તપાસ કરતા, એના ઘાટને જોવે બરાબર, બધી બાજુ છે એને પરીક્ષા કરીને કિંમત કરે. એ જેટલી નિકાસને માથાકૂટ ખરીદતી વખતે કરે, એટલી માથાકૂટ પહેરતી વખતે કોઈ કરતો
નથી,
ત્યારે તો માત્ર પહેરવાનો આનંદ છે. એ સિવાય એ બાજુનો કોઈ વિકલ્પ એને
નથી.
બતાતું
નથી તો ઉપ ચડે હું ત્યારે ચડે છે કે પોતાના અનંત અસ્તિત્વને અનંત અસ્તિત્વમાં રહેલા અનંત ગુણ દેખાય છે પણ પોતામાં એને ન ભાસે તો એ તકલીફ
થાય છે. ક્યાં સુધી
પરિણામ ની અંદર એનું બળ થાય, એને નિશ્ચયનું બળ કહો, સ્વરૂપના નિશ્ચયનું બળ કહો, એને જ્ઞાન બળ કહો. જ્ઞાન થી નિશ્ચય, જ્ઞાન લક્ષણ થી જ્ઞાન નિશ્ચય જ્ઞાન બળ પણ કહેવામાં આવે છે. એ ઉત્પન્ન થયા વિના રહે નથી, એ નિશ્ચયનું લક્ષણ છે. નિશ્ચય થયો છે એનું એ લક્ષણ છે. અને શાસ્ત્રમાંથી ગુણોનું સ્વરૂપ સમજવા છતાં પોતાનો નિશ્ચય હું આવો છું એમ પોતાનો એવો નિશ્ચય ન થયો હોય તો આ સમસ્યા આ પ્રશ્ન ઊભો રહે કે આ ગુણ કયા પણ અંદર દેખાતા નથી ને અહીંયા હું સાવધી
નથી
નિશ્ચય
થયો ને
મોટો ફેરવીને ઉભો છે.
શાસ્ત્રમાંથી તો સંબંધ કર્યા બરાબર છે, આત્મામાં આવા આવા ગુણો હોવા સંભવિત છે. બરાબર છે લાગે છે એમાં મને કઈ વિરોધ આવતો પરિણામ છે. પરિણામ શક્તિ થી આત્મામાં શુદ્ધત્વ પરિણામ થાય એવી શક્તિ છે, શુદ્ધતા થાય એવું પરિણામ શક્તિ, શુદ્ધ પરિણામ થાય એવી શક્તિ છે. જો અશુદ્ધ પરિણામ થાય એવી શક્તિ હોય તો કોઈની અશુદ્ધતા ક્યારે ઘટે? ન્યાયથી પારદર્શી જાય છે, પણ એ સમજણ થઈ ત્યાંથી વાત પડતી ઉતરી ન જોઈએ. એવું સમજાઈ જાય ત્યાંથી વાત છોડી દેવી ન જોઈએ. જો સમજણમાં વાત બેસે તો ત્યાંથી એ વાતને પડતી મૂકવાના બદલે ઉપાડી લેવી જોઈએ. કેવી રીતે કે આ જો આવી શક્તિ છે તો મારામાં એવી શક્તિ છે એ ભાષે કેવી રીતે કે જો મારા સામે જો તો મને ભાષે ને નહીં તો મને ભાષે નહીં. જ્ઞાન સ્વસન્મુખ થયા વિના સ્વમાં રહેલા ગુણોનું કેવી રીતે જ્ઞાન થાય? જ્ઞાન પર સન્મુખ રહે સ્વના ગુણનું જ્ઞાન થાય, સ્વસ્વરૂપનું જ્ઞાન થાય કે સ્વસ્વરૂપ સન્મુખ થાય તો સ્વસ્વરૂપનું જ્ઞાન થાય? કે સીધી વાત છે, સ્વસ્વરૂપ સન્મુખ થાય તો જ્ઞાન થાય. જ્ઞાન સ્વસન્મુખ કેમ થાય એટલે કે જ્ઞાન પોતાની સન્મુખ કેમ થાય એટલું જ વિચાર કરે. એ મુદ્દા ઉપર આ અનુભવ પ્રકાશ શાસ્ત્ર કેવી રીતે કેવી રીતે
સ્વસન્મુખ કેમ થવા
સ્વસન્મુખ એ દ્રષ્ટિ બહુ મહત્વનો વિષય સંગ્રહ બીજા કાર્યનું કારણ કે કાર્ય છે પોતાને લઈને છે અને પોતાનું નિજ કાર્ય બીજા પરના કાર્ય ને લીધે
નથી.
કેમ કે આત્મામાં અકારણ કાર્ય નામની શક્તિ છે, એટલે આત્માને બીજાનું કારણ લાગવું ન પડે કે જેથી એના કારણે પોતાનું કાર્ય થાય, અથવા આત્મા પોતે કારણ થાય અને બીજામાં કાર્ય કરે એનું અકારણ પણ આત્મામાં છે. બીજાના કારણનું પોતે કાર્ય નહીં, બીજાના કાર્યનું પોતે કારણ પણ
નહીં.
એને અકારણ કાર્ય, અકારણ અને અકાર્ય બે બે માં લાગુ પડે. આગળનો બંને લાગુ પડે. અગુરુ લઘુમાં અગુરુ અલઘુ એમ અકારણ અને અકાર્ય એવી શક્તિ રહેલી
છે. કારણ અને પોતે કાર્ય એમ તો છે, પોતે કાર્ય કારણ અને પોતે કાર્ય
પોતે જ કારણકારી છે, પોતે કારણકારી છે. એ આગળ આવશે વિના પરકાર્યનો અભાવ થાય તો પોતાને કાર્યમાં આવી ગયું, પોતે તો પોતાના કારણે પોતાનું કાર્ય કરે છે. હવે જો અકારણ કાર્ય તો શક્તિ એનામાં ન હોય તો બીજાનું કાર્ય થતા પોતાના કાર્યનો અભાવ થાય. એટલે કે કર્મનો ઉદય મને મારામાં ગભરતા નથી, કેમ કે એ ઉદય થયો કર્મ મારા કાર્યનો અભાવ કરે. એમ જે અકારણ કાર્ય તો શક્તિ આત્માને નથી સ્વીકારતો, નથી જાણતો, નથી માનતો. એને એની પાસે કરુણો દેવ મારામાં કાંઈ પણ મારા કાર્યને ફેરવી દે છે, મારું કાર્ય બગાડી નાખે. પર કાર્યનો ઉપયોગ થતાં નિજ કાર્યનો અભાવ થઈ જાય છે. કે અવતારી કારણ શક્તિ મને કાંઈ સ્વીકાર છે
નહીં.
જો અકારણ કાર્ય શક્તિનો સ્વીકાર કરે તો જગતના અનંતા પદાર્થો, અનંતા કર્મો, અનંતા સર્વથી ભિન્ન પણ પોતાનું એને અનુભવ ગોચર થઈ જાય. અને ત્યાં એને કારણ કાર્યની કલ્પના, ઈચ્છા કલ્પના એને રહે નહીં. બીજાના કારણે કાંઈ પણ મારામાં થાય અથવા મારા કારણે કઈ પણ બીજામાં
થાય
તો શરીરને કારણે કર્મને અથવા નો કર્મ શરીર છે કે સંયોગને કારણે આત્માને કાંઈ પરિણામ કરવા પડે તો આત્માને કારણે એ સંયોગ શરીર કર્મિમાં કાંઈ પરિણામ થાય તેમાંથી એક પણ વાત સંભવિત
નથી.
બરોબર. પણ તે પણ એની મર્યાદા અવસ્થા પર્યંત છે. મૂળ સ્વરૂપમાં રોગ
નથી. વાહ વાહ.
બિલકુલ
નથી.
એનું ભાન કરાવે છે. ભાન જે કરવું છે એનું છે. આપણે મૂળ સ્વરૂપ કોઈ બી તબિયત અસ્વસ્થ હોય
હાજી
તો એ પૂછવામાં આવે છે. આ શરીર માંગવું થયું કે આત્મા માંગવું કેમ લાગે?
હાજી
શરીર માંગવું લાગે છે કે આત્મા માંગવો લાગે છે? બે માંથી કેમ લાગે?
કેમ લાગે છે?
બહુ મન મગન પડી ગયું હોય ને શરીર સાથે એકત્વ હોય તો માણસે જો માંદગી ઘણી લાગે છે, મને નબળાઈ લાગે, મને ઘણી માંદગી લાગે છે, મને આમ છે એને લાગે
બિલકુલ નથી.
સુંદર માં શુદ્ધ ચૈતન્ય ભિન્ન છે. જેમ ભયથી ભયાનવિત પ્રાણી થાય છે, ભ્રમણા થાય છે, ત્યાં સર્પ બિલકુલ
બિલકુલ નથી. દોરડી છે,
દોરડી ભ્રમણી છે, છતાં ભય તો એટલો જ લાગે જેટલો સર્પ ભ્રમણા થાય ને સાતો સર્પ દોરે એટલો જ ભય લાગે. એમ છે મિથ્યા દ્રષ્ટિપણામાં મિથ્યા ભ્રમ કલ્પનાનું આવું છે. તમામ જગતના મિથ્યા દ્રષ્ટિ જીવો દુઃખી છે એનું આ કારણ છે. બીજું કોઈ કારણ
નથી
કે પોતાના અનંત સુખ સ્વભાવને ભૂલ્યો છે અને અનેક વિવિધ પ્રકારે દુઃખી થયો હોવાની, દુઃખી રહ્યો હોવાની કલ્પના એને કરી છે. એ ગઢ ને કોઈ કાંકરી ખેલવી શકે એમ નથી. પેલા તો ગઢ એવા બનાવતા પણ તૂપ મારો કરે ગાવડા પાડી દે
પણ
ભૂલ્યો છે એટલે આમ થઈ ગયું. તેમ થઈ ગયો. એમાં કેટલી અનંતી આતુરતાનું દુઃખ ને ભોગવે છે, ખુશાલ નથી
ભોગવે,
પાર જ્ઞાની ઉપાધિ લઈને બેસી જાય છે. અમથો અમથો અધ્યારી ઉપાધિ એને કઈ લેવા કે દેવા, છતાં જેમ કોઈ ભગર લેવા દેવાય ઝઘડો નો વરે
વરે,
રસ્તે ચાલતા ઓળખાણ ન હોય તો ટૂંકના ઝઘડામાં મારે પોતે ઝઘડો કરી દઈએ. આ ઉપાધિ એવી કરે છે, જગતના કોઈ પરમાણુ કે જગતના કોઈ બીજા આત્મા સાથે
નથી નથી નથી
સર્વથા
નથી.
ઉપાધિ મોરે દુઃખી થાય છે, નિશ્ચિત પરિણામ ને
કરે છે.
બે પ્રકારના પ્રકારાંતર પણ નથી પડે છે, સુગંધ ને
સુગંધ
તારે
બરાબર. પણ આ તો બાજુમાં છે દાદા સગર તરી
મેરું જેવડી હિન્દપણા ની દિવાલ
છે.
વાહ
મેરું જેવડી દિવાલ,
મેરું જેવડી હિન્દપણા ની દિવાલ છે.
બરોબર. એવું પડી ગયું હમણાં બહાર નું જોવાનું
આવે છે.
અત્યારે વિષય બહુ પચાવ કે જેટલા જેટલા માગો એટલા લઈ જાવ, કોણ તમને ના પાડે? એમાં શું થઈ ગયું? ભૂલી ગયા શું થઈ ગયું? આ તમારી દુકાન છે, આ તમારું જ છે, આ બધું તમારું જ છે, અમારું ક્યાં? તમારી પાસે શું હતું? આ તો બધું તમારું જ છે. શું કે અમારી પાસે હતું નહીં, આ બધું તમારું જ છે એમ કે ગુસ્સો કરે. તો એને તોડતા આવડે છે, ક્યાં થોડું છે ને ક્યાં જાજું છે તોડતા આવડે છે. ભિખારી એમ કે 50 રૂપિયા આપત આપી દે, પૈસો પૈસો માગવા નીકળ્યો એમ કે 50 રૂપિયા આપણ ભાઈ જરા આપે દાદા દાદા તારા જેવા તારે એમ કરીને ગાડી મૂકે અડહડ કરીને આપી દે. તો એને તોડતા આવડે છે આને આનામાં આને કેટલું આપ્યું અને હવે આ કેટલું માગે છે. એમ જ્ઞાનીએ પરમાત્મા આપ્યો એને આપ્યો આત્મા છે કે ને ભરતું ચરણાથી. એ હવે જરાક તને કઈ ગણગમતું કે તને ઠીક તારા અભિપ્રાય ને તારા વિચારને ઠીક પડે એવું થોડુંક તને કે, અથવા તો તારા વિચારથી દવા લેવી બરાબર નથી અને દવા લેતા તને જોયા તો વિચાર ની દક્ષિણા પણ છે. બીજી કઈ છે તારું ચિત્ત ઠેકાણે નથી રહેતું, એનો અર્થ શું છે? એને તોડતા આવડતું નથી. કેટલું આપ્યું એની હમે કેટલું દેવાનું છે એની એને સમજણ નથી. એવો પ્રકાર છે કે જેને વ્યવહારિક રીતે તો ચોખ્ખી મૂર્ખાઈ કહેવામાં આવે. લાખો કરોડો આપ્યા એ 150 ઉછીના માગે અને ગુસ્સે થાય તો મૂર્ખ મૂર્ખ કેવો કોણ કેવો? એના જેવું છે. એને પોતાના પરિપૂર્ણ સિદ્ધ પદને શ્રદ્ધા જ્ઞાનમાં ઝીલ્યા પર્યાયમાં દવાને નથી ઉપાડી, પણ પર્યાયમાં શ્રદ્ધા જ્ઞાનની પરમા પર્યાયમાં આખો પરમાત્મા
પરમાત્મા
આવ્યો છે, ધારણ કર્યો છે. એ બહુ મોટી વાત છે અને એનું સમગ્ર પરિણમન ત્યાં વળગેલું છે એના પરમાત્મા પ્રત્યે, પરમાત્મા ઉપર. અને બહુ અલ્પ પરિણમન બહાર જાય છે એમાં એ અશાતાનો ઈલાજ કરે છે દવા લેવાનો. ત્યારે પણ એ જાણી લે છે કે આ દવા ભિન્ન છે, આ રાગાદી થાય પણ મારાથી ભિન્ન છે અને તેથી કાંઈ ઉપાદેય નથી. પણ પોતાની અશક્તિ છે એટલો દોષ છે, દોષની દોષ જાણે છે, દોષની દુઃખ જાણે છે, એને ગુણ જાણતા નથી ને એનો બચાવ સુદ્ધા પણ કરતા નથી. દોષને ગુણ કહીને બચાવ કરતા નથી, પણ અલ્પને ઘણું જોવે ને ઘણાને કાંઈ ન જોવે, ઘણું હોય એ કાંઈ ન જોવે, તો એને શું જોયું કે એને અન્યાય કર્યો છે, મોટો અન્યાય કર્યો છે. એ કહે છે કે હું દવા લેવાની ક્રિયા અને દવા લેવાના રાગાદી વિકલ્પને ભિન્નપણે અનુભવું છું, તો તું મને શા માટે અન્યાય કરે છો કે હું એનાથી અભિન્ન છું? એવો અન્યાય તું મને શા માટે કરે છો?
બરોબર,
એને અન્યાય છે જે પોતે ભિન્ન પડ્યો છે એને તું એનાથી અભિન્ન જોવે છો, તો એ અન્યાય છે, જોવામાં અન્યાય છે. ઈચ્છાની ઈચ્છા નથી, પણ ઘણો એક ઉદારતાનો દ્રષ્ટાંત લઈએ કે એક માણસ લાખો રૂપિયા ઉદાર થઈને આપે ગયા છે. ક્યારેક એવો વિકલ્પ આવ્યો કે કોઈએ 2 પૈસા માગ્યા ભિખારીને ન આપ્યા, એવો જ કોઈ વિતરાગ, કારણ ફરણ કાંઈ નહીં. એને માગ્યું, એને કીધું બીજા નથી. હવે કોઈ એને એમ કે આ કંજૂસ કેટલો છે, અમારે બે પૈસા નથી આપ્યો તો ભિખારે ન્યાય કરે છે કે અન્યાય કરે છે? ઘણો મોટો અન્યાય કરે છે. લાખો એ આપે છે, ઘણી ઉદારતા છે, ક્યારેક આ વિકલ્પ આવી ગયો એને તો એથી કઈ કંજૂસ થઈ ગયો છે એમ નથી. એને કંજૂસ જોવો એ અન્યાય છે ખરેખર. એમ એના ગુણને જોવા કે એના દોષને જોવા, અને ગુણના પ્રમાણમાં ગુણને જોવા અને દોષના પ્રમાણમાં દોષને જોવા, એવું જો ન અવલોકનની અંદર જેમ છે એમ અવલોકન ન થાય તો અન્યાય થશે. એના પ્રત્યેનો અન્યાય થશે એ ખરેખર તો પોતાને પોતાના પ્રત્યેનો અન્યાય છે. એના એને શું લેવા દેવા છે? એને કઈ કોઈનું સર્ટિફિકેટ જોઈતો
નથી.
કોઈ સર્ટિફિકેટ આપે તો એ ગુણવાન છે, ને નહીતર અવગુણી થઈ જાય છે. ચાંદીને કોઈ એમ કે ચાંદીનો રૂપિયો ન હોય, રૂપિયો ન હોય ને ઘસાઈ ગયો હોય તો એમ કે આ ખોટો છે, તો કઈ ચાંદીની કિંમત ન આવે. અને કલાઈનો ચપચપતો સિક્કો પાડીને બરાબર ચોખ્ખો રૂપિયો દેખાય એવો સિક્કો પાડ્યો હોય તો એ કઈ ચાંદીની કિંમતમાં એનો રૂપિયાની કિંમત આવી જાય ખોટાની. એમ ખોટાને સર્ટિફિકેટ મળે એટલે કઈ મોટો થતો નથી, ને મોટાને સર્ટિફિકેટ ન મળે એટલે એ કઈ ખોટો થતો નથી. જે છે એ છે, કોઈના કહેવાથી નથી. પણ જેને કહેવડાવવાની મહિમા છે એને મૂંઝવણ થાય એવો વિષય છે. કેમ કે કોઈ તો આધીન નથી પોતાને, કહેનાર કોઈ પોતાને આધીન નથી એટલે એને મૂંઝવણ થાય છે કે મને કહેતો સારું, મને કહેતો સારું, મને આમ ગણે તો સારું. પણ એનું પરિણામ જ સ્વતંત્ર છે, એ તો જોતો. તારી મૂંઝવણ છે એ અણસમજણને લઈને છે, બીજું કાંઈ નથી. શું કહે છે? અકારણ કાર્યત્વ વિના પર કાર્ય થતા નિજ કાર્યનો અભાવ થાત. એટલે આત્મામાં અકારણ કાર્યત્વ નામની શક્તિ છે કે જેને લઈને પોતાનું નિજ કાર્ય થવામાં પર કાર્યનો આધાર લેવાની એને કોઈ જરૂર નથી. પર પદાર્થના પરિણામના આધારે તો પોતાનું નિજ કાર્ય ન થાય, પણ કોઈ રાગના આધારે પણ પોતાનું વિતરાગતા રૂપી નિજ કાર્ય થાય. એવું અકારણ કાર્યત્વ પણ સ્વરૂપે કરીને સ્વભાવે કરીને આત્માને વિષય રહેલું છે. અસંકુચિત્વ વિના અવિનાશી ચેતનનો વિલાસ સંકોચમાં આવત. આત્મામાં સંકોચ ન થાય, અસંકોચપણું એવું એની શક્તિ છે. અસંકુચિત્વ નામની શક્તિ છે કે જેને લઈને પોતાના અનંત પરમાનંદ આદિ ગુણોને ભોગવે છે, એમાં ક્યાંય સંક્ષેપ સંકોચ થતો નથી. પોતાના અનંત ગુણોને, અનંત શક્તિઓને અમર્યાદિતપણે ભોગવવી, એમાં જરાય સંકોચ ન થવાનું કારણ આત્મામાં અસંકુચિત્વ નામની શક્તિ રહેલી છે. ઓછા વર્તો નહીં, જેટલું એનું ગુણ સ્વભાવપણું છે એટલું પૂરેપૂરું. જેમ કે જ્ઞાન, તો જ્ઞાનમાં સર્વને જાણવાનો પૂરેપૂરો વિકાસ થવાનો જે સામર્થ્ય છે એટલો પૂરો વિકાસ કેવળ જ્ઞાનમાં થઈ જાય છે. જરાય એમાં સંકોચ નથી રહેતો કે જ્ઞાન ક્યાંય પણ ઊણું રહે, જરાક પણ ઊણું રહે. એક પર પ્રકાશક તો લઈએ એનો એક પડખો, કે કેટલા જ્ઞેયોને જાણે કે જગતના સમસ્ત જ્ઞેયોને ત્રણેય કાળના પર્યાયો અને એના અનંતા ધર્મો સહિત જાણે. તો કે એટલું જ કે નહીં, એથી અનંતા અનંત ગુણ હોય તો પણ બધાને જાણે કે એટલું, તો કે એથી અનંતા અનંત જાણે. એમાં કોઈ સંકોચ નથી, જરા પણ સંકોચ થાય એવું આત્મામાં અસંકુચિત્વ નામનું પરિણમન થાય એવો કોઈ શક્તિ કે એવો કોઈ ગુણ નથી. દુનિયામાં જે સંપત્તિ મળે છે એ તો કોઈ પૂરી ભોગવી શકતો નથી, પૂરી તો શું પણ અધૂરી પણ કોઈ ભોગવી શકતો નથી ને એમને એમ ચાલ્યો જાય. સંકોચ પણ નહીં એ હું કેટલીક વાત એવી રીતે કહેવી પડે છે ત્યારે જ એ પદાર્થનો ભાવ બરાબર સ્વરૂપ બરાબર સમજાય છે. જેમ કે પોતે નાસ્તિત્વ સ્વભાવે છે, નાસ્તિત્વ એનો ધર્મ છે. કોનાથી? કે જગતના તમામ પદાર્થોથી પોતે નાસ્તિત્વ ધર્મે રહેલો છે. તો એમાં બીજા પદાર્થોથી નાસ્તિકપણું છે એમ એને ત્યાંથી જ લેવું પડે, બીજો કોઈ રસ્તો નહીં. એમાં એ આવશે કે આગળ જે છે ને ભાવ અભાવના જે બોલ છે ને એમાં એ વિષય આવે છે. અસત અસત સાધારણ વિના પદાર્થ સત હોય, કોઈ અસત હોત, સત હોત કોઈ અસત હોત. અતત્વ અતત્વ વિના પરના તત્વ નિજમાં આવત, અતત્વ શબ્દ લીધો છે ત્યાં છેલ્લી લીધી. અતત્વ વિના પરનું તત્વ નિજમાં આવત. આત્મા તત્વ સ્વરૂપે પણ છે અને આત્મા અતત્વ સ્વરૂપે પણ છે. તત અતત લીધા છે, તત અતત વાત લીધી છે સમયસારમાં છેલ્લે. તો આત્મા તત્વ સ્વરૂપે છે એ સાંભળ્યું છે, એ પરિચય છે કે આત્મા એક અસ્થિર અસ્થિતત્વ છે. પણ એ એકાંત અસ્તિત્વ હોય તો બીજામાં પણ પોતાનું અસ્તિત્વ ઘૂસી જાય. તો કે નહીં, આત્મા અતત્વ છે, અતત્વ સ્વરૂપે છે, બીજામાં બીજાના અતત્વ સ્વરૂપે છે, સ્વમાં તત્વ સ્વરૂપે છે, અસ્થિમાં પણ સ્વપણે સ્વદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવપણે અસ્થિ સ્વરૂપે છે, પરદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવપણે તો નાસ્તિ સ્વરૂપે છે. ન અસ્થિ અસ્થિમાં ન અસ્થિ એમ છે, એનું નામ નાસ્તિ છે. ન અસ્થિ ની સંધિ તે નાસ્તિ એમ છે. તો નથી એમ કહેવું છે, એટલે તો એમ જ લીધી કે અસંકુચિત્વ ન હોત એનામાં, અને એટલે કે સંકુચિત્વ હોત. બે નાસ્તિ અસ્થિને કરે છે, બે નાસ્તિનો પ્રયોગ કરો ભાષામાં એટલે અસ્થિ ઊભી થાય છે. હું અવગુણી નથી એનો અર્થ શું થાય કે હું ગુણવાન છું. બે નાસ્તિ અસ્થિ બંને કરે છે. પ્રયોજન આ છે કે એને એ રીતે બરાબર વધારે સ્પષ્ટ કહી શકાય છે, એ પ્રયોજન છે. જે પદ્ધતિથી કહ્યું છે તે પદ્ધતિથી વધારે સ્પષ્ટ કહી શકાય છે. જેમ કે કોઈ વખત ના પાડવી હોય ત્યારે ના પાડવાને બદલે, વધારે સ્પષ્ટ ના પાડવાને બદલે પ્રશ્ન કરવામાં આવે. કોઈ માણસ એમ કહે કે મારે તમારી પાસે આટલું લેણું નીકળે છે, વ્યવહાર ચાલ્યો હોય વેપાર ધંધા અને લેણું પોતાનું હોય, તો દેણદાર એમ કહે કે મારું લેણું નીકળે છે, ત્યારે માણસ શું જવાબ દે? એમ તમારું લેણું નીકળે છે એમ કહેશો? એનો અર્થ શું કે તમારું કાંઈ લેણું નીકળતું નથી. એ પદ્ધતિ છે, કથન જુદી જુદી રીતે કહેવાની પદ્ધતિ છે. કાંઈ ન હોય અને માણસ કોઈ ખોટે ખોટું કે હે એવું છે એમ કે, એમ એમ કયો છો તમે એમ કે, એનો અર્થ એવું તો કાંઈ છે જ નહીં એમ. એવી રીતે કે હે પણ એ જે કહેવાની પદ્ધતિ છે જુદી જુદી રીતે એને વ્યાકરણમાં ફિગર ઓફ સ્પીચ કહે છે, અંગ્રેજી ગ્રામરમાં એને. એ ઘણી રીતે ભાષા પ્રયોગ કરવામાં આવે છે અને અનેક રીતે ભાષા પ્રયોગ કરવામાં કહેનારનો ભાવ છે એ ત્યાં વધારે સ્પષ્ટ થાય છે. તો અહીંયા નાસ્તિથી કથન છે એમાં પણ એ સ્પષ્ટતા વધારે આવે છે કે અસંકુચિત્વ વિના બે નાસ્તિ કરી છે, વિના એટલે નહીં. અવિનાશી ચેતનાનો વિલાસ કેટલા, ચેતના કેવી છે કે ત્રિકાળ વિલાસરૂપ છે, એ અવિનાશી છે, ત્રિકાળ છે એટલે અવિનાશી છે, શાશ્વત છે એવી જે ચેતના, એનો જે અનંત વિલાસ છે એ સંકોચમાં આવી જાત, એનામાં કાંઈ ખામી રહી જાત, સંક્ષેપ રહી જાત, પણ એવું કાંઈ બનતું નથી. સિદ્ધ દશામાં સર્વ સિદ્ધ પરમાત્માઓ પોતાના અવિનાશી ચેતનાના અનંત વિલાસમાં પડેલા છે, રહેલા છે, કે જેથી એમને એ પોતાના ચૈતન્ય વિલાસને, અનંત ચૈતન્ય વિલાસને છોડીને ક્યાંય પણ ઉપયોગને ફેરવવો એ વાત રહેતી, એ વિચારવા જેવો વિષય છે. કે જેના કેવળ જ્ઞાનમાં જગતના સચરાચર પદાર્થો ત્રણેય કાળના પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય તો પણ એ કેવળ જ્ઞાન સ્વજ્ઞેયથી વિચલિત ન થાય. અહીં તો એક વાજુ વાગે ત્યાં ઉપયોગ થયેલો જાય. ત્રણેય કાળના સર્વ પ્રકારના જ્ઞેયો, ઈષ્ટ અનિષ્ટ જેટલા ગણો એટલા, ઈષ્ટ અનિષ્ટની પરાકાષ્ઠાઓ જે બધી ગણાય છે, તમામ કેવળ જ્ઞાન ગોચર થતા હોવા છતાં સ્વરૂપમાં એવું તે શું છે, આ પ્રશ્ન પોતાના નિજ સ્વરૂપમાં એવું તે શું છે કે જેને છોડીને ઉપયોગ ક્યાંય બહાર જતો નથી, કે જઈ શકતો નથી, કે જવા ચાહતો નથી, એવું શું છે કે એવું કાંઈક છે, જરૂર એવું કંઈક છે કે જેથી કરીને સ્વરૂપ અંદરમાં ડૂબેલો જ રહી જાય છે, કે જગતની તમામ આશ્ચર્યકારી પરિસ્થિતિઓથી મહા આશ્ચર્યકારક સ્વરૂપ છે, અદ્ભુતથી અદ્ભુત એવું આત્મ સ્વરૂપ છે કે જેને લઈને કેવળ જ્ઞાનીનો ઉપયોગ અંશ માત્ર પણ, અંશે પણ થતો નથી, અનંતમાં ભાગે વિચલિત થતો નથી, અને એક સમય માત્ર પણ વિચલિત થતો નથી, નહીતર કાળનો કાંઈ તૂટો નથી, એમને આગળ ક્યારે કાળ ખલાસ થવાનો છે. એક સમય જરાક જાણી લે બધાને કે નહીં, એક સમયે નહીં અને એક અંશે પણ નહીં, એવો જે ઉપયોગ સ્વરૂપસ્થ રહે છે એનું કારણ આત્મા, આત્મા પોતે એવો છે એનું કારણ છે, દ્રવ્ય જ કોઈ એવું છે, આત્મદ્રવ્ય જ કોઈ એવું છે અનંત મહિમાવંત, કે એ મહિમાને છોડીને ક્યાંય ઉપયોગ બહાર જાય નહીં. આ પરિસ્થિતિ છેલ્લે આવે છે, આ પરિસ્થિતિ છેલ્લે ઊભી થાય છે, છેલ્લે આ પરિસ્થિતિ ઊભી થાય, પાઘડીનો વળ છેડે એમ કહે છે, એ સાધતા 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 છેલ્લે શું પરાકાષ્ઠા શું છે સાધનાની, એ સાધનાની અને આરાધનાની પરાકાષ્ઠા એ છે કે સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓળખી નમરા. હે જિનેન્દ્રો, તમે સ્વરૂપમાં ડૂબી ગયા છો એ જોઈને એમ લાગે છે કે સ્વરૂપ કોઈ અદ્ભુત કે અદ્ભુત છે, એમાંથી ડૂબેલા તમે બહાર સમોસરણને જોવા પણ ઉપયોગને ફેરવતા નથી. તો કોણ ક્યાં બેઠું છે, કારણ કે 12 યોજનની સભામાં ઇન્દ્રો ઇન્દ્રાણીઓ સત ઇન્દ્ર વંદિત, 100 ઇન્દ્રોથી વંદિત છે અરિહંત જિનેન્દ્ર, સામનું જોતા નથી, એની સામે પણ જોતા નથી. એ જ્ઞેયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા, તારી પરિણતિ જરાય એની સન્મુખ થતી, જ્ઞાનની એવી પરિણતિ અંદર કેવળ જ્ઞાનની થઈ ગઈ છે, એ સ્વરૂપની અસાધારણતાને, સ્વરૂપની અદ્ભુતતાને પ્રસિદ્ધ કરે છે, સ્પષ્ટપણે પ્રસિદ્ધ કરે છે.
આવો મહાન દરેક આત્માનું
એ મહાનતા કેવી કેવી, કયા કયા ગુણોને લઈને છે એનું આ પ્રકરણ છે,
કથા ચાલે છે,
એની આ કથા છે, આત્મકથા છે, કે અંદર કેવા કેવા અદ્ભુત ગુણો કામ કરે છે. સંકોચની આત્માને પોતાના નિજ શક્તિના પરિણમનમાં કોઈ સંકોચ નહીં, એટલે આત્માને ઉદાત સ્વરૂપ સ્વભાવે કહેવામાં આવે છે. ધીર અને ઉદાર છે આત્મા, આત્મા ઉદાર છે એમ કહેવાય છે. સ્વરૂપે કરીને આ ઉદારતાનો ગુણ છે, માણસ આપી દે એને ઉદાર કહે છે. આ સ્વરૂપથી ઉદાર છે કે એનામાં સંકોચ કરવાનો કોઈ અવગુણ નથી, જરા પણ સંકોચ કરવાનો એનામાં અવગુણ નથી. બહુ ઉદાર હોય તો માણસ એને રાજા કહી દે છે, કેવો છે કા તો રાજા છે. રાજા સામાન્ય રીતે ઉદાર હોય છે. આ તો રાજાનો એ રાજેશ્વરી છે પોતે, રાજાનો પણ રાજેશ્વરી છે કે એનામાં સંકોચ કરવાનો જરા પણ અવગુણ નથી. પરિપૂર્ણ નિસંકોચ થવાનો અસંકુચિત્વ શક્તિ એનામાં રહેલી
છે.
એ વિકાસત્વ શક્તિને અસંકુચિત્વ કહીને એનો વિકાસ બતાવી દીધો છે. ત્યાગ ઉપાદાન શૂન્યત્વ વિના ગ્રહણ ત્યાગ લાગ્યો હે. આત્મામાં ત્યાગ કરવાનું શૂન્યપણું છે ને ગ્રહણ કરવાનું પણ શૂન્યપણું છે. જેટલા લોકો એમ માને છે કે અમે ઘણું ગ્રહણ કર્યું છે એ પણ ભૂલ્યા છે, ને જેટલા લોકો એમ માને છે કે અમારી પાસે લાખો કરોડો હતા ને અમે એનો ત્યાગ કર્યો છે એ પણ ભૂલ્યા છે. કોને? કે આત્માને ભૂલ્યા છે. કેવા આત્માને ભૂલ્યા છે? કે ત્યાગ ત્યાગ ઉપાદાન શૂન્યત્વ જેનામાં છે એવા આત્માને
ભૂલ્યા છે.
આવો આત્મા છે. જગતમાં ઓલી વાત પ્રસિદ્ધ છે, ત્યાગ કરે તો એ વાત બહુ પ્રસિદ્ધ. વાહ, બધું છોડ્યું, ઘણું છોડ્યું. અહીંયા કહે છે કે તારા સ્વરૂપને તે ઓળખ્યું નથી, જાણ્યું નથી અને અનુભવ કર્યો
નથી.
સ્વરૂપે તો તું ત્યાગ ઉપાદાન શૂન્ય છો, અને તેથી કરીને ગ્રહણ ત્યાગ લાગ્યો રહે એવું બનતો નથી. એક છેડો સિદ્ધ દશામાં એવો આવે છે. આત્મામાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ છે એની પૂરી સાબિતી એ છે કે સિદ્ધ દશામાં ક્યાંય ગ્રહણ ત્યાગ રહેતો નથી. કોઈ ચીજનું ગ્રહણ નહીં ને કોઈ ચીજનો ત્યાગ નહીં, એ પરિસ્થિતિ પ્રસિદ્ધ થઈ જાય છે. એ માણસને દેહ ને આત્મા ભિન્ન છે એવું ક્યાં લાગે છે? આ અમે દેહ ના આધાર કામ કરીએ છીએ. પછી મૃત્યુ વખતે જોવે ત્યારે કે આત્મા તો નથી, આમાં આત્મા તો નથી, શરીર તો નિર્જીવ છે, બધાનો આમાં કોઈ એમાં બે મત પડે છે કઈ? બે મત પડે તો અંતિમ ક્રિયા ન થાય, એમાં બે મત નથી. અહીંયા બે મત પડે છે, જો અત્યારે હું જીવતો છું, શરીરને આત્મા જુદા ક્યાં છે? ક્યાં શરીરને આત્મા? ભાઈ, શરીરને આત્મા જુદા છે. જ્યારે દૂધમાં પાણી નાખ્યું ત્યારે પાણી પાણી જ છે ને દૂધ દૂધ જ છે. દૂધ પાણી થાય નહીં ને પાણી દૂધ થાય
નહીં.
પણ તારી દ્રષ્ટિ સ્થૂળ છે એટલે તને એમ લાગે છે કે આ દૂધ વધી ગયું, પાણી નાખતા દૂધ
વધી ગયું.
વધી ગયું, ખોટી વાત છે. દૂધ વધે નહીં એવી રીતે. એમ શરીર મોટું થતા હું વધી ગયો, સંયોગ વધતા હું વધી ગયો, એ તને ભ્રમણા થઈ છે. એના ભિન્ન તત્વો છે. પણ એની સાબિતી શું ભિન્ન તત્વની? કે જો આ અંતિમ ક્રિયા થાય છે શરીરની, એની સાબિતી છે. તો આત્મામાં ગ્રહણ ત્યાગ નથી એની સાબિતી શું? કે આ સિદ્ધ દશા એની સાબિતી છે. કેટલી સાબિતી જોઈએ તારે? અનંતા સિદ્ધો છે એ દાખલો નથી, તો કોઈ અપવાદ હશે એવો કોઈને માટે નહીં. અનંતા સિદ્ધો છે. આત્મામાં ગ્રહણ ત્યાગ પર પદાર્થનો થઈ શકતો નથી, છતાં કર્યો કે થયો હોવાનું માને છે એને અજ્ઞાન અને ભ્રમણા કહેવામાં આવે છે. અત્યારે પણ એ શરીર તો મળદું છે, પાણી તો પાણી છે, ને દૂધ તો દૂધ છે, સંયોગમાં હોય ત્યારે પણ સુવર્ણ પથ્થર માં સોનું તે સોનું છે, ને માટી તે માટી છે. કોઈ સોનું માટી કે માટી સોનું થાય છે એવું તો બધું
નથી.
ભલે નામ સુવર્ણ પથ્થર હોય પણ સોનું ને પથ્થર સંયોગે છે એમ કહેવું છે. એમ અત્યારે શરીરના રજકણો જળ છે, અને અત્યારે આત્મા તો ચેતન સ્વરૂપે છે. શરીર જળ સ્વરૂપે છે ને આત્મા ચેતન સ્વરૂપે છે. અત્યારે કઈ શરીર ચેતન સ્વરૂપે થઈ ગયું છે? જો શરીર ચેતન સ્વરૂપે થાય તો એની અચેતનતા ક્યારે થાય નહીં. એટલે ત્યાગ ઉપાદાન શૂન્યપણું છે. એ તો જે બાહ્ય ચારિત્રની અંદર જે પર પદાર્થમાં અહમપણું છે એ છોડાવી નાખેલો આત્માનો ગુણ છે. આ મેં છોડ્યું, આ મેં છોડ્યું, આ મેં છોડ્યું, જેને અસત અભિમાન કહ્યું છે એ ત્યાગ ઉપાદાન શૂન્ય તો જાણે એને અસત અભિમાન થાય
નહીં,
એ મુખ્ય વાત છે. બધી શક્તિઓ અંશે પ્રગટે છે, સર્વ ગુણાંશે સમ્યક્.
વાદિદેશ સિમંદર ભગવાનનો જય હો. પરમ કૃપાળોપી કામિરુદેવનો જય હો. વિદ્રાગી દિગંબર જિનધાર્મનો જય હો.